શ્રી સમયસર ગાથા 296 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20, મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
ભાવમાં અનન્ય પણ થાય છે ત્યારે બંધ ભાવનો ત્યાગ થાય છે, એટલે સંબંધ છૂટી જાય છે, અને ત્યારે બંને ભિન્ન ભિન્ન થાય છે એમ કહેવામાં આવે છે. પદ્ધતિ વર્ણનમાં પદ્ધતિમાં તો ક્રમ પડે છે, કેમ કે એક સાથે તો કહી શકાતું નથી. અથવા કોઈ પણ અજ્ઞાની જીવને સરળ પડે એટલા માટે પણ આ રીતે એક સૂક્ષ્મ પર્યાયને પણ ક્રમથી વર્ણન બતાવ્યું છે. પરિણામ તો કેટલું સૂક્ષ્મ છે કે એક સાથે જાણવું થાય છે, ગ્રહણ કરવું થાય છે અને ત્યાગ કરવું થાય છે. ત્રણ કાર થાય છે એક જ સમયમાં. જાણવું થાય છે એટલે આત્માને ઉપયોગ લક્ષણ દ્વારા જાણવું થાય છે, બંધને રાગ લક્ષણ દ્વારા જાણવું થાય છે, આત્માનું સ્વતત્વ પણ ગ્રહણ કરવું થાય છે, બંધનો પરતત્વ તરીકે ત્યાગ કરવું થાય છે. આ એક સાથે આત્મ કાર્ય થાય છે એક સમયના પરિણામમાં. આત્મ કાર્ય થાય છે એને પૃથક્કરણ કરીને, જેમ કોઈ પદાર્થનો એનાલિસિસ કરે ત્યારે એના જુદા જુદા બધા તત્વોને જુદા જુદા મૂકીને એનું વર્ણન કરવામાં આવે કે આટલું આ છે, આટલું આ છે, એમાં આટલું આ છે, એમાં આટલું આ છે, એમ જોવામાં આવે. એ વિજ્ઞાનની પદ્ધતિ છે ને પૃથક્કરણ કરવાની. એ રીતે અહીંયા પ્રશ્ન એવી રીતે સરળ પડે, અજ્ઞાની જીવને પણ આ વિષય વિજ્ઞાન કરવામાં સરળ પડે, એટલે આચાર્યજીએ એકદમ વિસ્તાર કરી છે, એનું પૃથક્કરણ કર્યું છે, બહુ લાંબુ લાંબુ કર્યું છે. પહેલા એના પ્રશ્ન એ ઉઠાવે છે આ બધા કે આત્મા અને બંધને જુદા પાડવા એમ આપે શું? આગળની ગાથામાં 294માં કે નિયત સ્વલક્ષણોથી આત્મા અને બંધને વિભાકરણ કરવું, ત્યાં એટલે મીમાંસા કરવી કે કયા સાધનથી જુદા કરવું. તો કે જ્ઞાન એક એવું સાધન છે કે જેના દ્વારા આત્માને બંધને જુદા કરવામાં આવે છે. એક પ્રશ્ન એના ઉપર કેવો થયો કે જુદા કરીને કરવું શું? તો કે આત્માને ગ્રહણ કરો અને બંધને છોડો, એ 195નો સાર છે. 296માં એમ કહેશે કે આત્માને ગ્રહણ કરો અને બંધનો ત્યાગ કરવો, તો પછી અમારે કઈ રીતે કરવો? ખરેખર તો એ વાત 294માં સાથે સાથે જ ટીકાકારાચાર્ય બધું વર્ણન કર્યું છે. પણ એ તો શાસ્ત્ર છે, જેની સામે આખું શાસન છે, એટલે કોઈ પણ ઓછામાં ઓછા સૂક્ષ્મ વાળા જીવને, તીવ્ર બુદ્ધિમાનને તો થોડું કહેતા જ બધું સમજાય છે, પણ ઓછામાં ઓછી બુદ્ધિ હોય તો પણ એ વિશે એને વિચારી શકે. એટલે એને એક જ વાતને સમજણ પૃથક્કરણ કરીને સમજાવે. અહીંયા મુદ્દો એટલો છે આ દાખલો કે આત્મા અને બંધને જુદા કરવામાં પછી કરવું શું? એટલે જ્ઞાનની સાથે આ પ્રયોજનની જરૂર છે. નહીં તો શું છે, આત્મા જ્ઞાન સ્વાભાવિક આત્મા રાગાદી આકૃતા લક્ષણ જેમ ભાવમાં ભાવમાં આકૃતાથી વેદવારૂપ જાણવામાં આવે છે, એનું જે લક્ષણ છે રાગ તે બંધ ચાલવા જાણ્યું જાણવાની સાથે જેને પ્રયોજન રહેલું છે એ વાતને જરા ઉત્સાહે છે. નહીં તો પ્રયોજન વિજ્ઞાનના કાર્યમાં ભીન પડવાની સાથે જ આત્માનું ગ્રહણ કરો અને રાગનો ત્યાગ તો એ સાથે સાથે જ હોય છે, પ્રયોજન સિવાય પરિણામ હતું નથી, બનતું જ નથી. પણ બહુ સ્પષ્ટ કરવા માટે એ કહે છે, માત્ર જાણવું એટલું આમાં નથી રહેતું, પણ પ્રયોજન સહિત જાણવું એવું આચાર્યના કથનમાં આશય સહિત કહેવાનું બને છે. આશય એક કહેવાનું બનતું એ સાથે સાથે નીકળે કે આત્મા અને બંધને પ્રથમ તો જ્ઞાન નિય એટલે ચોક્કસ પ્રકારના સ્વલક્ષણો એટલે નિજ લક્ષણો છે. આત્માને પોતાનું લક્ષણ છે, રાગને પોતાનું લક્ષણ છે. તેના જ્ઞાનથી સર્વથાર છેડવા, સર્વથાર ભીન કરવા, આયા થોડોક વિષય મેં શનિવારે પાછળ કહ્યું હતું. લક્ષણનો વિષય એવો છે ને, 264 દાખા પછી પરિશિષ્ટમાં ટીકાકારાચાર્ય ભગવાનને આ વિષય ઉપર ચર્ચા ઉઘાડી છે. ઉદ્દેશ કે આ શાસ્ત્રમાં, સંઘશાસ્ત્રમાં આત્માને જ્ઞાન માત્ર કેમ કહીએ છીએ, લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે, જેના દ્વારા આત્માની ઓળખાણ થાય છે, પ્રસિદ્ધિ થાય છે. એ વાત બહુ સારો વિષય નામ શા માટે, આત્માને જ્ઞાન માત્ર નામ શા માટે, જગદીશ એટલે નામ પાડવું. અનંત ગુણ છે આત્મામાં, અનેકાંતિમય છે, એટલે અનેક 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 ધર્મમય છે, અનંત ધર્મમય છે આત્મા. એમાં જ્ઞાન એક ધર્મ છે, તો એને માત્ર જ્ઞાન માત્ર એમ શા માટે અહીંયા સંબોધન કરે છે અથવા નામથી બોલાવે છે? કેમ કે એમાં તો અન્ય ધર્મનો નિષેધ થઈ જશે તો એવી શંકા પોતે ને પોતે ઉઠાડી છે વાતને વધારે સ્પષ્ટ કરવા માટે. તો કે અહીંયા હેતુ બીજો છે, અન્ય ધર્મનો નિષેધ કરવાનો અહીંયા હેતુ નથી, પણ લક્ષણની પ્રસિદ્ધિ એટલે લક્ષણની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. અહીંયા જે નામ પાડ્યું છે એ ત્રિકાળી જે લક્ષ છે, જ્ઞાન સ્વભાવ છે, એનું જ્ઞાન કરાવવાનો હેતુ છે. તેથી જે વ્યક્ત જ્ઞાન છે તેના ઉપરથી એને જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરાવવો છે, પ્રસિદ્ધ કરાવવો છે. અને એ આત્માનું લક્ષણ જ્ઞાન છે, એટલા માટે એને આત્માનો અસાધારણ ગુણ છે, જેના વડે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે લક્ષ્મી એટલે આત્માની પ્રસિદ્ધિ થાય અને અનુભવ છે. આચાર્ય ભગવાનનો અથવા પ્રણયકારના જ્ઞાનનો અહીંયા અનુભવ છે કે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. એ પોતે પ્રકટ જ્ઞાનની પ્રસિદ્ધિ વડે આત્માની પ્રસિદ્ધિ, જ્ઞાન સ્વભાવની અથવા ત્રિકાળી સ્વભાવની, આત્મ સ્વભાવની પ્રસિદ્ધિ થાય છે. હવે ત્યાં એક થોડો વિશે વધારે જાણવા જેવો પાછળ અમે ભેદભેદની ચર્ચા કરી છે. પછી નીચે કે લક્ષણ તો ભેદ થયો, શા માટે એને એમ કે લક્ષણ અને લક્ષ ભિન્ન છે કે અભિન્ન છે? તો કે અભિન્ન છે, એને અહીંયા ભિન્ન જાણતા નથી. તો કે ભિન્ન છે તો પછી ભેદ શા માટે કર્યો? અભિન્ન છે તો પછી અભિન્નમાં ભિન્ન પણ શા માટે કર્યું? તો કે પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ એટલો ભેદ એની અંદર હોવાથી ભેદ પાડવામાં પ્રસિદ્ધત્વ પણ છે અને એક પ્રસાધ્યમાનત્વ પણ છે. ઉપયોગ લક્ષણ પ્રસિદ્ધ પણ છે, પ્રસિદ્ધત્વ એટલે પ્રસિદ્ધ પણ છે, અને જેને એના મારફત પ્રસિદ્ધ કરવું છે એવો જે આત્મા છે, જે પ્રસાધ્યમાનત્વ છે, એટલે પ્રસાધ્યમાન પણ છે જેનામાં એવો છે, તેના કારણે એનો ભેદ કરવામાં. હવે એ પ્રસિદ્ધ છે એના ઉપર જે વાત છે એ બહુ માર્ગ છે. એ જ્ઞાન પ્રસિદ્ધ છે 624માં ઉત્તર ચાલે છે, બીજા ઉત્તરમાં બીજી લીધી. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધપણું એટલે પ્રસિદ્ધપણું છે. આમ લીધું પટને જાણે છે માટે જ્ઞાન પ્રસિદ્ધ છે એમ ન લીધું, જ્ઞેયને જાણનારું જ્ઞાન પ્રસિદ્ધ છે એમ ન લીધું, પણ સ્વસંવેદનથી જ્ઞાનને સિદ્ધપણું એટલે પ્રસિદ્ધપણું છે. સિદ્ધપણું કહો કે પ્રસિદ્ધપણું કહો એ તો એક આર્થિક છે, આગળ પ્રલાગ્યો છે પ્રસિદ્ધમાં. વિશેષ જ્ઞાન પ્રસિદ્ધ છે એનું કારણ એટલું છે કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. આમ કહેવામાં આચાર્યનો મર્મ એટલો છે કે હું તારા જ્ઞાનને, વર્તમાન વર્તતા જ્ઞાનને પ્રયોગથી જોઈશ તારા જ્ઞાન ના પ્રયોગને તપાસીશ. પ્રેરણ તો પ્રયોગ છે ને, એને તપાસીશ તો એમાં સ્વસંવેદન છે તને એની પ્રસિદ્ધિ થશે. જ્ઞાન વ્યક્ત છે, પ્રસિદ્ધ છે એટલે વ્યક્ત છે, એનું જ્ઞાન તને ક્યાંથી થશે? તે તારા વેદન થી થશે. કેવું છે વેદન? તે સંવેદન રૂપ છે, એવું વેદન છે, સારી રીતે વેદાયેલું છે. એના ઘરમાં કાંઈ થાય છે ને, અહીંયા આજકો લાગે છે એમ નથી. આઘાત પ્રત્યાઘાત સંયોગોમાં લાગે ને, એવું પણ અહીંયા નથી. આ તો વેદન છે, પોતે જ સંવેદન રૂપ છે, સારી રીતે વેદાયેલું છે. અને એ વેદન ને તું જોઈશ, તપાસીશ, તો એ વેદનમાં જ્ઞાન વેદન સિવાય બીજું કાંઈ નથી. અરે બીજું કાંઈ એમાં હોવાની શક્યતા પણ નથી. આ બીજું કાંઈ છે તો ને, પણ બીજું કાંઈ હોવાની તને કદાચ શંકા પડે, તો એ જ્ઞાન જમી એવી છે કે એમાં બીજું કાંઈ હોવાની શક્યતા પણ નથી. કોઈ કાળે કોઈ અંશે જ્ઞાનમાં જ્ઞાન સિવાય હોવા બીજું કાંઈ હોવાની શક્યતા પણ અશક્ય છે. તેથી એમ કહ્યું કે જ્ઞાન માત્ર ને સંવેદનથી પ્રસિદ્ધ ગણું છે. અહીંથી લેવડાવે આવી એવી પદ્ધતિ છે કે જેને અનુભવ પ્રધાન પદ્ધતિ કહીએ. અનુભવમાં વેદન છે ને, એ અનુભવ ગોચર વિષય છે. જે કાંઈ વેદાય છે તે અનુભવનો વિષય છે. અહીંયા જ્ઞાન ને અનુભવથી પકડાવે છે. સમયથાળમાં ટીકાકર આચાર્ય મહારાજનું અહીંયા એક વિશેષ ઉંડાણ છે, જે એમને 17-18 ગાથામાં લીધું છે કે અભાવ દીપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. ખરેખર તો શું છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા વેદાઈ રહ્યો છે, પણ એ જ્ઞાનથી નહીં લેતા અહીંયા અનુભવથી લે છે. એટલે આત્માને જ્ઞાન સ્વરૂપ કહેવાના બદલે છે અનુભૂતિ સ્વરૂપ કહ્યું. એવું શબ્દ કર્યા છે, જ્ઞાન કઈ પણ અનુભવ પર આવે છે. પરંતુ જયારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આભાવ વિકાર શૂન્ય સદાકાળ એટલે સર્વકાળે પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, વિશે બીજો ચાલે છે કે પછી વ્યાપ્ય પદ્ધતિ આમ છે, પણ અનુભવમાં આવી રહ્યો છે તે છતાં કેમ ખ્યાલ નથી પડતો એનો વિકારણ લેલું છે ત્યાં. પણ વસ્તુ સ્થિતિ તો આમ છે કે અભાવ દુપાડે તે સર્વ જીવ માત્ર ને એના જ્ઞાન વેદનમાં એટલે અનુભવમાં ભગવાન આત્મા કે જે અનુભૂતિ સ્વરૂપ છે, અનુભૂતિ કેવી રીતે જેનો સમાને સ્વરૂપ છે એ જ અનુભવમાં સદાકાળ સર્વકાળે આવી રહ્યો છે. આ મૂળ અહીંયા નાખ્યા છે અનુભૂતિ સ્વરૂપ, તેના વિશેષતા છે. પ્રથમ ત્યાં જાણે તે જ્ઞાન એમ પકડે છે. આ ઘટપટ જણાય છે ને તે જ્ઞાન, આ લીમડો છે તે જ્ઞેય છે, અને જેમાં પ્રતિબિંબ પડે છે તે જ્ઞાન છે. આમ જ્ઞાન ગણીને આમ સિદ્ધ કરે છે, જ્ઞેયથી જ્ઞાનને સિદ્ધ કરે છે, આ વેદનથી જ્ઞાનને સિદ્ધ કરવું છે. બસ તફાવત આટલો છે. અને જ્યાં વેદનથી જ્ઞાનને સિદ્ધ કરવું છે ત્યાં એને અનુભવમાં આવવું પડશે. આ વાતને સમજવામાં ફરક આટલો છે કે જ્ઞેયથી જ્ઞાનને સિદ્ધ કરવા જતા પરલક્ષી જ્ઞાનની પ્રક્રિયા ચાલશે. કેમ કે પરજ્ઞેય છે, એમાં એ પરજ્ઞેયને જ્ઞાન જાણે છે, અથવા આ જ્ઞાનમાં પરજ્ઞેય જણાય છે, પરલક્ષી જ્ઞાનની પ્રક્રિયામાં સમજણ થશે. એ પણ એક સમજણનો પ્રકાર છે કે જેમાં પરલક્ષી જ્ઞાન કાર્ય કરી રહ્યું છે. હવે આ તો રીત જ જુદી છે એમ કે છે. મોક્ષ માર્ગમાં આત્માને સમજવાની રીત જુદી છે, સ્વલક્ષી જ્ઞાન એ વિષય થાય છે. કે પદ્ધતિ કહેનારની પદ્ધતિ પણ એક અનુભવપૂર્ણ પદ્ધતિ એવી છે કે જેમાં એ પરોક્ષીપણું વિચાર જ્ઞાનનું જે પરોક્ષીપણું છે એનો અભાવ કરાવે છે, એ ન થાય અને સ્વલક્ષ જ્ઞાનની ઉત્પત્તિ એની વિચારણામાં પણ કંઈક થાય એ ત્યારે પદ્ધતિ આવી છે. તારું જે સંવેદન છે, વેદન છે, જેને અનુભવ જ્ઞાન કહીએ અથવા જ્ઞાનનો અનુભવ કહીએ અથવા જેમાં અનુભવ થઈ રહ્યું છે તે જ્ઞાનનો પર્યાય એમ કહીએ, જ્ઞાન છે તે જ્ઞાનનો પર્યાય એમ ન કહીએ અહીંયા, પણ જેમાં વેદન અથવા અનુભવ થઈ રહ્યું છે તે જ્ઞાન છે તેનાથી જેમાં બીજાનો કઈ પ્રવેશ ન થાય. ગુરુદેવની ઘનતા સઘનતા માટે ઘીનો દ્રષ્ટાંત આપે છે, તે ઘી જામે ચોખ્ખું ઘી શિયાળામાં એમાં તાવો તો ન જાય, નખ મારે તો નખ ન જાય, પણ આંગળી પૂછી હોય તો એની અંદર ઘીની ખાસ લાગે એ નકરતાને સૂચવે છે, એ દ્રષ્ટાંત ઘણીવાર આપે છે. એમ આત્માનું જ્ઞાનપણું વિજ્ઞાનપણું એટલું ઘનિષ્ઠ છે, એટલી તો વાત મારે વિજ્ઞાન ધન તરીકે પણ એને સમજવામાં આવે છે કે જેમાં બીજું કાંઈ આવવું જ અશક્ય છે, બેસવું જ અશક્ય છે, બીજું કઈ હોવું જ અશક્ય છે એ પરિસ્થિતિ છે. એટલે એમ કે છે એ જ્ઞાનને હું વેદન છું એટલે અનુભવ છે પકડ. આ એક જ આત્માને ગ્રહણ કરવાની રીતને પદ્ધતિ છે, તેને અનુભવ પદ્ધતિ કરવામાં આવે છે. આને એક બહુ સારો છે આ રીતે આચાર્યું હવે સમજી છે ધ્યાન ગુરુ પાછું વિશે પણ આ રીતે વિચારી રહ્યો અધ્યાત્મના વિષયમાં એને અનાત્માને જોડ કહ્યું છે અને તમે જ્ઞાન લક્ષણ થી આત્માને ઓળખાવો છો ને મેળ પડતો નથી, ક્રોસ ઘણા આવે છે ને, એટલે વિચારમાં તો જે પ્રકારે હોય એ પ્રકારે જ્ઞાન લક્ષણ તે જ્ઞાન લક્ષણ અહીંયા આચાર્ય જે પદ્ધતિ લીધી છે એ ઉપરથી જ્ઞાન લક્ષણને એવી રીતે લક્ષણ તરીકે વિચારવું જોઈએ. નહીં તો એમ કે છે ઉપયોગ લક્ષણ તો ઉપયોગ તો પર્ણ વિશે તેઓ કરી રહ્યો છે અજ્ઞાનીનો, સમયસારમાં અજ્ઞાનીને જ્ઞાની કરાવવા માટેનો ઉદ્દેશ છે, એનો ઉપયોગ તો કર્મ વિષય કરી રહ્યો છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તી રહ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે એનું કારણ આ રીતે છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે એનું કારણ આ રીતે છે કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધ પણ એટલે પ્રસિદ્ધ પણ જ્ઞાનને ઓળખવાની જાણવાની ખરી રીત પણ નથી. ખરેખર જ્યાં સુધી રીતને લાગુ વધે છે ત્યાં સુધી તો સ્વસંવેદનથી જ્ઞાનને પ્રસિદ્ધ ગણું છે, તેથી પ્રસિદ્ધિમાં જ્ઞાન વડે પ્રસાદ્ધિમાન જીવો અનંત ધર્મોનો સમુદાય મૂર્તિ રૂપ જે આત્મા છે એ અનુભવમાં અથવા જ્ઞાનમાં આવે છે. એમાં એલિંગ છે, સારી એલિંગ છે, એ 295 ને પૂરો અહીંયા સંબંધ છે. લક્ષ લક્ષની વાત કર્યો એ રીતે નિયત સ્વલક્ષણોના જ્ઞાનથી એમ કેમ છે આત્માને બંધના નિયત સ્વલક્ષણોના જ્ઞાનમાં આ રીતે જ્ઞાન લક્ષણ લેવું કે સ્વસંવેદન રૂપ જે જ્ઞાન થી પ્રસિદ્ધ પણ છે તે આત્માનું લક્ષણ છે. અન્ય ગુરુઓને કટપટાડીને જાણે છે તેથી જ્ઞાન નું પ્રસિદ્ધ પણ છે એમ છે એ રીતે તેનાથી જ છેડવા અથવા સર્વથા કરવા નહીં તો પરને જાણતા સદમસ્તના જ્ઞાનના પરને ઉપયોગમાં લેતા રાગની ઉત્પત્તિ થયા વિના રહેતી. પરને શું વેદની ઉપયોગમાં લે છે ત્યાં રાગની ઉત્પત્તિ થઈ આવે છે, ત્યાં પરને જ્યાં જ્ઞાનમાં લે ત્યાં રાગની ઉત્પત્તિ થયા વિના. એટલે સ્વલક્ષણમાં સંવેદન લક્ષણ જે અને તેનાથી સર્વથા ભીનપણ થઈ શકે, નહીં તો છેવટ જ્ઞાનનો સંબંધ એને ચાલુ રહેશે કે હું જ્ઞાતા અને પરદેવ મારું નહીં, હું જ્ઞાતા અને રાધાજી મારું નહીં. એ પણ પદ્ધતિ અધ્યાત્મના વિષયને અનુકૂળ છે, એ અનુકૂળ નથી પ્રતિકૂળ છે. એને સર્વથા ભીન કરવા એટલું રહે જોરથી વાત કે જ્ઞાનની મર્યાદામાં અથવા આત્મ સ્વભાવની મર્યાદામાં જરા પણ પરતત્વનું ભેળસેળપણું એ તારી ભિન્નતાને રહેવા દેતું નથી, તારી ભિન્નતાને અખંડિત રહેવા દેતું નથી. તું પોતે એમાં ભાવથી ખંડ ખંડ થઈ જાય છો, ભલે એનું તને જ્ઞાન હો કે ન હો પણ એમાં આત્મા ખંડ ખંડ પણ થઈ જાય અથવા આત્મા ખંડિત થાય છે. એટલે એમ કહ્યું કે સર્વથા જ છેડવા અથવા સર્વથા જ ભીન કરવા. પછી રાગાદી જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો કહેવામાં પ્રથમ અને પછી એમ કહ્યું છે જ્યાં ભીન પણ થાય છે ત્યાં રાગનો સંબંધ છૂટે છે એટલે રાગાદીને છોડવા એમ કહેવામાં આવે છે. ઉપદેશાત્મક વચન પદ્ધતિ છે, કથન પદ્ધતિ ઉપદેશાત્મક છે કે રાગાદી જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો, સમસ્ત બંધને છોડવો એમ કહેવાય છે. એની સાથે સંબંધ રહેતો નથી એટલે છૂટ્યો એમ એ આપોઆપ છૂટી ગયો. અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધાત્માને ગ્રહણ કરવો. હજી આગળ એને જરા વિસ્તાર કરશે કઈ રીતે કરવો તો કહેશે કે પ્રજ્ઞા દ્વારા કરવો. પ્રજ્ઞા એટલે જ્ઞાનની નિર્મળ પર્યાયને અહીંયા પ્રજ્ઞા કહેવામાં આવી. એવા શુદ્ધાત્માને ગ્રહણ કરવો. આજ ખરેખર આત્માને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે. આ ગાથામાં તો પ્રયોજનને સાંકળવું છે, આત્માને બંધને જુદા કરવા વિજ્ઞાન કરવા એમાં શું પ્રયોજન છે એટલી જ વાત અહીંયા ઉત્સાહી છે. ગાથાનો મુદ્દો અથવા પોઈન્ટ એટલો જ છે કે વિજ્ઞાન કરવું એ શા કારણે કરવું, કે વિજ્ઞાન આત્માનું ગ્રહણ કરવા માટે અને બંધનો રાગનો સંબંધ છોડવા માટે એ પ્રયોજનથી વિજ્ઞાન કરાવવામાં આવ્યું છે, સિવાય કોઈ બીજું પ્રયોજન હોઈ શકે. આજ ખરેખર આત્માની બંધને વિદા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી રૂપિત કરે છે, અર્થાત બંધનો ત્યાગ કરી શુદ્ધાત્માનું ગ્રહણ કરો અથવા પોતાના નિજ સ્વભાવમાં લીન થવું એટલું પ્રયોજન છે. નાસ્તિક બંધનો ત્યાગ કરવો એમ કહેવામાં આવે છે. શિષ્ય પૂછ્યું હતું કે આત્મા બંધને દીધા કરીને શું કરવું, એ પ્રશ્ન હતો મથાળું જે છે ને તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધાત્માનું ગ્રહણ કરવું. આવું પ્રયોજન વેદ જ્ઞાન મારે એનું છે. આમ શા માટે કહ્યું એમ જો વિચારવામાં આવે તો એટલા માટે કે આત્માની બંધને જુદા પાડવાના કૃત્રિમ પ્રયત્નોમાં પ્રયોજન સિદ્ધ થતું નથી એવું હું અહીંયા આચાર્ય મહારાજ ને ધ્યાન દોરવું છે. એટલો ખ્યાલ કરે છે કે અનાદિથી રાગાદિ પરિણામ સાથે આત્માની એકત બુદ્ધિ થઈ રહી છે અને તેનાથી ભીન પડતા વેદજ્ઞાન કરતા મોક્ષ માર્ગ પ્રત્યે છે. મોક્ષ નું કારણ છે ને, મોક્ષ નો અધિકાર છે કે મોક્ષ ના કારણ થી વાતને ઉપાડી છે આચાર્ય મહારાજે. તો એ આત્મા અને રાગ ને આપણે જ્ઞાન અને રાગ ને જુદા કરવા, જ્ઞાન અને રાગ જુદા છે એ પ્રસિદ્ધ વચન છે. તો જ્ઞાન ને જુદું જાણવું, રાગ ને જુદું જાણવું એમ પરલક્ષી જ્ઞાન માં કૃત્રિમ રીતે જ્ઞાન અને રાગ ને જુદા પાડતા પ્રયોજન ની સિદ્ધિ થતી નથી ત્યાં આચાર્ય મહારાજ આ ધ્યાન દોરે છે. જુદો જુદો પાડ્યો છે તો કાર્ય સાથે થાય છે કે જેને ભેદ જ્ઞાન થાય, જે કાળે ભેદ જ્ઞાન થાય તત્ક્ષણે તે કાળે તે સમયે આત્માનું ગ્રહણ કરવું અને રાગનું છૂટવું અવિનાભાવી છે, એ સાથે જ છે. છતાં હું એમ કહે કે અમે ભેદ જ્ઞાન નો પ્રયત્ન તો કરીએ છીએ પણ હજી અમને આત્માનું ગ્રહણ થતું નથી અને રાગ જુદો છૂટો પડતો નથી, રાગ નો ત્યાગ થતો નથી. આ તો પ્રયોજન સહિત જ કાર્ય થાય એવો વિષય છે. જો એમાં પ્રયોજન ન સામેલ થતું હોય, સમાવિષ્ટ ન થતું હોય તો તારા કાર્યની હિતમાં કઈ ભૂલ થઈ રહી, તપાસવા માટે કઈ કારણ મળવું જોઈએ. એટલી બધી પદ્ધતિસરની વાત છે કે ક્યાંય પણ એની ભૂલ ન થાય એ વાતને એટલી જ હદે પૂરી હદે જાણે સ્પષ્ટ કરતા જાય છે. એ વાત છે જ્ઞાનને રાગને જુદા કરવા. તો આ રાગ આજ્ઞાન, આ રાગ આજ્ઞાન એવું કઈ છે કે એમાં જ્ઞાનમાં લીનતા થઈને રાગનો સંબંધ છૂટે છે એવું કઈ છે? એવું જે વિકલ્પ માત્ર ભેદ જ્ઞાન છે અથવા કૃત્રિમ એવું જે ભેદ જ્ઞાન છે કે જેમાં પ્રયોજનની સિદ્ધિ નથી તો એને અહીંયા ભેદ જ્ઞાન પણ કહેતા કેમ કે એ રીતે જુદી છે, આ રીતે આખી જુદી છે. આના ઉપર એક એકાશીનો કળશ આવી ગયો આના ઉપર પહેલા સૂક્ષ્મ છે રાગ અને જ્ઞાન ને અંતરમાં સૂક્ષ્મ સમજી એવી છે કે જરા કઠણ લાગે કે આને કેવી રીતે જુદા કરવા, ત્યાં એ બહુ વિસ્તાર છે. રાજમંદિર એવી છે, ચર્ચો છે કે જ્ઞાન ને આ રીતે ગ્રહણ કરવું રાગાદી આપો આપ છૂટા પડી જાય એ વિશે ધ્યાન બહુ પદ્ધતિ સ્પષ્ટ કરવા. આ તો દિવસી તો લાંબો વિસ્તાર છે ટીકા કરી એટલે પછી અહીંયા સાથે પ્રયોજનને સ્પષ્ટ એટલા માટે કરે છે વિજ્ઞાન રૂપે કાર્યમાં પ્રયોજન અવશ્ય હોય હોય પ્રયોજનની સિદ્ધિ ને થાય અને વિજ્ઞાન કાર્ય થાય એનું વિજ્ઞાન ખરેખર વિજ્ઞાન છે. એવા અને વિચારતા તેનાથી આત્મા તો જુદો જણાય છે. વિચારતા
ખરેખર દિનપણો તો એક સાથે ભજન થાય છે, પ્રયોગ નો ભાવ કર્મ જે વિજ્ઞાન થાય છે એમાં ક્રમ પડતા નથી. વિચારમાં ભલે ક્રમ પડે, સમજવામાં ભલે ક્રમ પડે, પણ વિજ્ઞાન થાય ત્યારે તો ધીમપણો એક સાથે બદલતે થાય છે. પ્રયોગ નોકરણ થી પહેલા ધીમપણો અનુભવાય ને પછી રાતથી ધીમપણો અનુભવાય એવો ક્રમ વિજ્ઞાન ના અનુભવમાં હતો. પણ વિચારતા એ તો જુદા જણાય છે. અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે રૂપ છે, એટલે કે જીવના અનુભવમાં એકત્ર બુદ્ધિમાં એક એક પણ એ રાગનું પરિણામ અશુદ્ધ પરિણામ એક પરિણામ રૂપ છે એવો એને અનુભવ થાય છે. તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપક રૂપે રાગ મને થાય છે, રાગ મને વેદાય છે, એની આકૃતાનું દુઃખ મને છે, મારામાં છે, એને વ્યાપ ઉત્પન્ન થઈ ગયું છે. એ ખરું નથી એનો ગુસ્સા અનુભવ છે, પણ એ અનુભવ તો છે ને એનો ગુસ્સા ગુસ્સા અનુભવ કરે છે એ સત્ય છે બરાબર, અનુભવ કઠણ છે. એટલી એકત્વ બુદ્ધિ એ રાગની સાથે સમય થઈને રણી રહ્યો છે વર્તમાનમાં, એનાથી કઠણ છે. કઠણ છે એટલે એને એ પ્રકારની અભ્યાસ પ્રેક્ટિસ રૂપ અભ્યાસ નથી, અનુભ્યાસ કરવા માટે કઠણ છે. એ તો એકલો ત્યારે બધી શીખવા બેઠા કહ્યું છે એકલો કઠણ હતો, અને એને 1000 વાર ભૂત્યો હશે ત્યારે એકલો આવ્યો હશે. અત્યારે ભલે સારો છે પણ એ તો અભ્યાસ સારો છે એમ અહીંયા કઠણ છે. એનું કારણ એટલા માટે કઠણ શબ્દ વાપરો છે. એને એકત્રનું છે એનો અભ્યાસ ઘણો છે, એનો નાવરો એટલો બધો છે કે સહેજે સહેજે એ રાગ સાથે એકત્રો કરે છે. રાગ પહેલા ઉત્પન્ન થાય છે, જીવ પછી એમાં એકત્રો કરવાનો પ્રયત્ન કરે છે, પછી એનો એકત્ર બુદ્ધિ થાય છે. એવું કઈ છે રાગની ઉત્પત્તિના કારણમાં સહજપણે એને તે જ પણ એકત્ર થઈ રહ્યું છે, એટલું સહજ થઈ રહ્યું છે. કોઈ પ્રશ્ન કરીએ કે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે જીવ પ્રતિ સમયે નવું નવું મુખ્યાસ કરે છે, એક જ સમયે મુખ્યાસ ભાવશે કે નવો નવો થઈ રહ્યો છે. એ નવી નવી નિષ્ઠાત કરવા માટે તમે બુદ્ધિપૂર્વક સંકલ્પ ન કર્યો સમજાવશો એ પ્રશ્ન કરીએ. કાંઈ પ્રયત્ન કરતા નથી, ક્ષણે ક્ષણે સમય તો નથી પકડાતો, ફેર જવા દઈએ. પણ ક્ષણે ક્ષણે લઈને નિષ્ઠાત થાય છે એમ તો પણ એના માટે કોઈ બુદ્ધિપૂર્વક અમે પ્રયત્ન કરતા હોય એવું અમને લાગતું નથી. એટલો બધો સાહજિક અભ્યાસ થઈ ગયો. એ સ્થાનમાં એમ કહેવાય કે આ રીતે પરિણામમાં એ પરિણામોથી જીવનું ભૂમિપણાનો અનુભવ કરવો જરા કઠણ છે. કઠણ છે એ તો સૌ સમજી શકાય એવી વાત છે કે આ કામ કરવું છે પણ જલ્દી થતું નથી, જરાક સમય લાગે છે. તો પણ હવે એને હળવું કરે છે, ભલે જેવા કઠણ છે તો પણ સૂક્ષ્મ સમજીનો ભેદ પાડતા ભીન પ્રતીતિ થાય છે. હવે સૂક્ષ્મ સમજીનો ભેદ પાડતા ભીન પ્રતીતિ થાય છે તે કેવી રીતે, એનો વિચાર આ છે કે બહુ સરસ પ્રશ્ન કે જેવી રીતે સ્ફટિકમણીના દ્રષ્ટાંતથી, જેવી રીતે સ્ફટિકમણી સ્વરૂપ છે, સ્વચ્છતા માત્ર વસ્તુ છે, રાતે પૂરી કાળી વસ્તુનો પૂરી કે વસ્તુનો સંયોગ પાન માંથી રાતો પૂરો કાળો એવી રીતે સ્ફટિકમણી ઘટે છે, તો કાળો પૂરો જળતેલો જે સ્ફટિકમણી છે તે વર્તમાનમાં વર્તમાનમાં જે સ્ફટિકમણીના સ્વરૂપનો વિચાર કરતા સ્વચ્છતા માટે ભૂમિકા સ્ફટિકમણી વસ્તુ એ જાણ કરી સ્ફટિકમાં કાળી પીળી જાણ થઈ એ ખરેખર સ્ફટિકની સ્વચ્છતાની પ્રસિદ્ધિને જાહેર કરે, કેમ કે એ જાણ ભીંતમાં પડતી નથી, લાકડાનો ટુકડો છે એમાં એવી જાણ કરતી, તો સ્ફટિકને એ જાણ કરી એમાં દ્રષ્ટિકોણ જેને બદલાય છે, એટલે કે જે દ્રષ્ટિ વસ્તુને નિજ સ્વભાવથી જોવાનો પ્રયત્ન કરે છે, વસ્તુને એના નિજ સ્વભાવથી જોવાનો પ્રયત્ન કરે છે, એક શબ્દ પ્રયોગ કર્યો છે રાજમંદિર આગળ, એક નવ કલશ છે. સ્વરૂપનો વર્તમાનના સ્વરૂપનો વિચાર કરતા એટલે નિજ સ્વરૂપ ગ્રહી જ્ઞાન દ્વારા પદ્ધતિ છે, નિજ સ્વરૂપ ગ્રહી જ્ઞાન દ્વારા સ્વરૂપનો વિચાર કરતા સ્વચ્છતા માત્ર સ્ફટિકમણી વસ્તુ છે. એવી જ રીતે જીવ દ્રવ્યનો સ્વચ્છ ચેતના માત્ર સ્વભાવ છે, જ્યારે એના જ્ઞાનમાં રાગ થાય છે ત્યારે મને રાગ થાય છે એમ અનુભવ કરવાને બદલે એને નિસ્વરૂપ ગ્રહી જ્ઞાનથી એમ વિચારવું જોઈએ કે જ્ઞાનમાં રાગ જણાય ખરો પણ જ્ઞાનમાં મને રાગ થાય છે એ વાત વૃદ્ધ છે. સ્વસંવેદનથી જોઈએ તો જ્ઞાનમાં એકનું જ્ઞાન જ છે, વેદન જ છે, જ્ઞાન વેદન જ છે, જ્ઞાનમાં એકનું જ્ઞાન વેદન છે, જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું શું હોય, જ્ઞાનમાં જ્ઞાન વિદાય છે એટલે જ્ઞાનમાં જ્ઞાન જ અનુભવાય છે. એક વાર છઠ્ઠી ગાથા પ્રવચન કરવાનું જાણકોનું પહેરા માત્ર છે. ખરેખર તો શું છે કે પર પદાર્થો જ્ઞાનના પડદા ઉપર પ્રતિબિંબિત થાય છે, પણ એ પણ જ્ઞાન જ છે. એ જ્ઞાનના પડદા ઉપર કર્મીઓના આકાર જણાય છે તે પણ જ્ઞાન જ છે, સિવાય બીજું તો કાંઈ એ કઈ કર્મ છે. એમ રાગ જો જ્ઞાનમાં જણાયો ત્યારે મિથ્યા બુદ્ધિ એમ પરિણામ જોયું કે મને રાગ થયો, પણ જે નિસ્વરૂપ રહે જ્ઞાનથી જ્ઞાનને જોઈએ તો જ્ઞાનમાં જ્ઞાનનું સ્વસંવેદન છે અને સિવાય બીજું કાંઈ જ્ઞાનમાં હોવું અશક્ય છે. એક વાર છઠ્ઠી ગાથાનું પ્રવચન કરતા ગુરુદેવના શ્રીમુખે થી એક વાત એવી આવી કે બહુ સારી વાત કે ભાઈ ત્રણેય કાળમાં તેને તારા જ્ઞાન ને એટલે તારે તને જાણ્યું છે. કોઈ દુનિયા તારે થયું જ્ઞાન તો જ્ઞાન જ છે, એટલે તે ખરેખર કર્મને નથી જાણ્યું, પણ કર્મિયા તારે થયું તારા જ્ઞાન ને જાણ્યું છે, એટલે તે ત્રણે કાળે તમે જ જાણ્યો છે. અનંત ભૂતકાળમાં કોઈ કાળે તે કર્મે જાણ્યું છે એમ બન્યું જ નથી, અરે તે રાગ ને જાણ્યા છે એમ પણ બન્યું નથી. સર્વકાળમાં પણ તમે જાણી રહ્યો છો, એ સિવાય બીજી કોઈ પરિસ્થિતિ જ નથી, પણ તેને એ પ્રકારે તને તારી સારા પરિણામનો સારા સ્વભાવનો સારી પરિસ્થિતિનો એ રીતે તને સ્વીકાર કરી આવ્યો છે. આટલી પૂરતી બાકી થયેલી છે તો આમ બીજી રીતે કદી બની નથી, બનવાનું ભાર નથી. દીપકના પ્રકાશનના કાળમાં, સ્વરૂપ પ્રકાશન ના કાળમાં કે સ્વર પ્રકાશન ના કાળમાં હોવાથી આત્મા છે, આત્મા છે. ત્રણ કાળમાં તે કર્મે જાણ્યું જ નથી, અરે ત્રણ કાળમાં તે રાગને પણ જાણ્યો નથી. ખરેખર તો તે તને જ જાણ્યો છે, પણ તને એનો સ્વીકારાયો આ ગરબર છે. જેમ છે એમ વસ્તુ સ્થિતિ એનો સ્વીકાર નહીં તેને વિજ્ઞાન ને મિત્ર કહેવામાં આવે. એક જ વિષય ને કેટલી હદે સ્પષ્ટ થયો છે કે કેવી રીતે કેવી રીતે જીવદ્રવ નો સ્વચ્છ ચેતના માત્ર સ્વભાવ છે, અનાદિ સંતાન રૂપ મૌકર્મ ના ઉદય થી એટલે એમાં જોડાવાથી ત્યાં ક્રાંતિ થાય છે. દારૂકની ક્રાંતિ રંજીત અશુભ ચેતના રૂપે ક્રમે તો પણ ભલે અશુભ ચેતના રૂપે ક્રમે છે રાગદ્વેષના, તો પણ વર્તમાનના અત્યારે સ્વરૂપનો વિચાર કરતા એટલે નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી સ્વભાવને સ્વરૂપને ગ્રહણ કરતા ચેતના ભૂમિ માત્ર જીવ વસ્તુ છે. એ ચેતના ભૂમિ માત્ર જીવ વસ્તુ છે. મૂળરાગદ્વેષની જે જાયના જ્ઞાનના પડદા ઉપર ગણાય છે એ તો કર્મની ઉપાધિ છે, જોડે રહેલા ચીજનું પ્રતિબિંબ છે, વસ્તુનો સ્વભાવ ગણો. આ રીતે વિચારતા વેદભિન્ન ઉદાપણાની પ્રતિકૃ જે છે કે જે અનુભવ દોષણ છે એટલે વિચારમાં પ્રતિકૃ જે છે એમની પણ અનુભવ દોષણ પણ છે. અનુભવ પ્રતિકૃ ત્યાં લઈ લીધી છે કે વિચાર જ્ઞાન થાય ને અનુભવમાં પણ આવી શકે એમ છે. કેમ કે અહીંયા જ્ઞાન નો પર્યાય છે એનામાં ચાલી રહ્યો છે કે જેના દ્વારા જ્ઞાન સ્વભાવની પ્રસિદ્ધિ થઈ રહી છે. જે જ્ઞાન ક્રિયામાં જ્ઞાન સ્વભાવની પ્રસિદ્ધિ થઈ રહી છે ત્યાં આખા અખંડ સ્વભાવનો ગ્રહણ થઈ આવે છે, અને ત્યાં એને કર્મની ઉપાધિથી રાગાદિ ભાવથી પણ અનુભવ વિશે થાય છે. એ આખો વિષય એટલે સંસોરાંતમાં રાજનરજી બહુ ચર્ચા છે. એક એટલે વિષયના એના સાથે સાથે એટલા માટે પ્રયોજન સાંકળેલો છે કે એ માત્ર વિચારની વાત નથી, પણ જેમાં ખરેખર આત્માનું ગ્રહણ કરવું થાય છે અને રાગનું છૂટવું થાય છે, એનું પ્રયોજન સિદ્ધ થાય છે તે પ્રકારે એ જ્ઞાન કરાવવામાં આવ્યું. આત્માને પ્રજ્ઞા વડે કર્યા, આત્માને બંધને જીનતો પ્રજ્ઞા વડે કર્યા, જ્ઞાન દ્વારા જીનતો કર્યા, પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય છે? પ્રશ્ન ઉઠાવે છે એમાંથી ને એમાંથી થાય છે. એક સાથે પણ એને ભગવાને સમજાવ્યો છે ને, જે જ્ઞાન બંનેનો તફાવત જાણે છે અથવા સ્વરૂપ ગ્રહી જ્ઞાન થી નિસ્વરૂપ ગ્રહી જ્ઞાન થી રાગ નું સ્વરૂપ અને જ્ઞાન નું સ્વરૂપ જ્ઞાન ભિન્ન જણાય છે. તે જ્ઞાન થી આત્માને ગ્રહણ થાય છે. જીવા કૃષ્ણ ની તથા તેના ઉત્તર ની ગાથા કહે છે. કૃષ્ણ ને ઉત્તર તમે એક ગાથા જીવ ગંભોતા સિજંતી પ્રજ્ઞા વડે જે શુદ્ધાત્મા ગ્રહણ કરાય છે, જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે ગ્રહણ કરવો. જ્ઞાન સાધન છે એમ અહીંયા કહ્યું છે આચાર્ય. ટીકા શુદ્ધ આત્મા શાવડે ગ્રહણ કરવો એ પ્રશ્ન થયો. શુદ્ધ એવો આત્મા શેનાવડે ગ્રહણ કરવો તો એમ છે કે પ્રજ્ઞા વડે શુદ્ધ એવો આત્મા એટલે આત્મા ગ્રહાય છે એમ કહેવામાં આવે છે. તપાસીએ એના પર અનુભવમાં મૂળને પણ તપાસીએ. અહીંયા એટલો બધો વિષય નથી કેમ કે અધિકાર મોક્ષ નો છે. એટલે પ્રથમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન માં જે અનુભવ છે તે મોક્ષ નું કારણ છે. મોક્ષ ના મૂલ્યા પ્રજ્ઞા વડે જે આત્માને ગ્રહણ કરવો એમ કહ્યું છે એના પણ મૂળને જો તપાસીએ તો પ્રથમ જ્ઞાન માં શ્રદ્ધાત્મા આવો છે એમ પેલા આ જ્ઞાન માં આવે એમ મૂળે છે ને નિશ્ચય થાય છે. 144 માટે પ્રથમ જો વિજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો એમ હોય છે કે જે નિર્ણય શુદ્ધ અનુભવનો શુદ્ધાત્માના ગ્રહણ કરવાનું મૂળ કારણ છે એવી રીતે લીધી. એ ત્યારથી એ વાતને અનુસંધાનમાં લીધી છે. એ પ્રજ્ઞા વડે જ કેમ કે ત્યાં પણ જ્ઞાન કાર્ય કરે છે. પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આત્મા ગ્રહણ કરવો બીજો કોઈ ઉપાય થઈ શકે છે કોઈ બીજા ઉપાય થી કાય કરવા માંગે તો ત્રણેય કાળના જ્ઞાનીઓ નો અનુભવ માર્ગ છે એનાથી બીજા માર્ગે ચાલવા માંગે છે એમ છે એનું કારણ છે. કઈ રીતે સેના વડે કઈ રીતે આને અનુભવ કરવો, તો એમ કે પ્રજ્ઞા વડે સુધરેવો આ ગ્રહણ કરવો. વસ્તુને પુરાણમાં અનુસંધાન છે, વિશેષતાથી શરૂ કર્યો છે કે આત્મા અને બંધને જુદા કરવાનું કાર્યમાં કરતા જે આત્મા તેના કરણ સંબંધી માનસા કરવામાં આવતા એમ કે છે. પોતાથી ભિન્નકરણ નો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞાજકરણ છે, પ્રજ્ઞાજકરણ છે એમ કહેવાના બદલે અહીંયા ભગવતી પ્રજ્ઞાજકરણ છે જરા બહુમાન આપી દીધું. જે નિર્મળ પર્યાય છે, જે શુદ્ધાત્માને અનુભવે છે એને જરા બહુમાનથી અહીંયા આચાર્ય મહારાજે સંબોધન કર્યું કે ભગવતી પ્રજ્ઞા એ એક સાધન છે અને તેના દ્વારા બંધને આત્માને ભિન્ન કરવામાં આવે છે. તે જ ભગવતી પ્રજ્ઞા દ્વારા હવે શુદ્ધાત્માનું ગ્રહણ થાય છે. માટે આગળ જે છે કે તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતા તેઓ નાનાપણાને અવશ્ય પામે છે. એટલે કે પ્રજ્ઞા દ્વારા આત્માને બંધને છેદવામાં આવે તો એનો છેદ થાય વા ન થાય એમ છે નહીં, કોઈને થશે અને કોઈને નહીં થાય એમ છે નહીં. અભવ્ય છે તેને નહીં થાય અને ભવ્ય છે એને થશે એમ કહ્યું. કાળબુદ્ધિ પાકી હશે તેને થશે અને નહીં પાકી હોય એને નહીં થાય એમ પણ કહ્યું. અવશ્ય થાય છે એમ કહે છે. એને કાળબુદ્ધિ પાકી ગઈ છે ને એ જીવ અવશ્ય ભવ્ય છે ને અભવી છે તેમને પ્રજ્ઞા દ્વારા છેદવામાં આવતા અવશ્ય છેદાય છે. તેથી પ્રજ્ઞા વડે આત્માને બંધન વિધાર કરવું છે. એમાં એમ કહ્યું કે એ સિવાય બીજા કોઈ પણ પ્રકારાંતર દ્વારા બંધને આત્માનું વિધાકરણ કરવું એવું બની શકતું નથી. આમ જ થાય છે એટલે કે બીજી રીતે થતું નથી, એના માટે શીખાય છે. એ વાતને અહીંયા અનુસંધાનમાં લઈએ તો પ્રજ્ઞા વડે જો એટલે કે બીજા કોઈ સાધન દ્વારા બીજી રીતે આ ઉપાય થઈ શકો શુભાયો આત્મા ગ્રહણ કરવો. કારણ કે શુદ્ધાત્માને પોતે પોતાને ગ્રહતા પ્રજ્ઞા જ એ કરણ છે. આગળ 294 આપણે એનું અનુસંધાન જુદું પડે છે. જુદું એટલે જરા કૃત્રિમ એવું લાગે છે કે જ્ઞાન નો પર્યાય જાણે કોક અને ગ્રહણ થનાર આત્મા પણ કોક એમ નથી. એ વાતને મિટાવવા માટે સમજાવવા માટે એને એમ કહેવું પડે છે કે પોતે પોતાને ગ્રહતા એમાં ગ્રહનાર પોતે છે અને ગ્રહનાર પણ પોતે છે એમ છે. આ અભિન્નતા કરી ભેદ પડી જાય છે. પ્રજ્ઞા વડે શુદ્ધાત્માને ગ્રહણ કરવામાં પ્રજ્ઞા અને શુદ્ધાત્મામાં ભેદ ઉપજે છે અને વિચારવામાં એક જ્ઞાનના ઉપયોગ દ્વારા આત્માને ગ્રહણ કરવો એમ જ્યાં ભેદથી વિચાર થાય છે ત્યાં એની જે અસલ રીત છે એ રીત ઉપર જીવ આવતો નથી. એવા એક વિકલ્પાત્મક પ્રક્રિયામાં એનું રોકાણ થાય છે ત્યાં, પણ એની જે અભિગમની જે રીતિ છે એની જે વિધિ અને પદ્ધતિ છે એના ઉપર લાવવા માટે આચાર્ય સાથે સાથે એમ કહે છે કે પોતે પોતાને ગ્રહતા પ્રજ્ઞા વડે શુદ્ધાત્માને ગ્રહણ કરવો એટલે પોતે પોતાને ગ્રહણ કરે છે, ત્યારે પોતે જ એક કારણ છે, પ્રજ્ઞાન એક કારણ છે. શુદ્ધાત્માને ગ્રહણમાં પ્રજ્ઞા સિવાય બીજું કોઈ સાધન હોય શકે નહીં, ત્રણ કાળમાં બની શકે નહીં. જેમ ભીમ કરતા પ્રજ્ઞા જે કરણ હતું તેમ એ દ્રષ્ટાંત આને દ્રષ્ટાંત લીધું. પરથી ભીમ પાડવામાં જેમ પ્રજ્ઞા જ એક કરણ છે, કેમ કે જ્ઞાનનો જ વિશેષ સ્ત્રોત્ર છે, જ્ઞાનનો જ વિશેષ એવો સ્ત્રોત્ર છે કે જેમાંથી સ્વ અને પરને ભીમ કરી શકાય છે. બીજા કોઈ ગુણને લ્યો, તમે સંતાનને લ્યો, ચારિત્રને લ્યો, આનંદને લ્યો, ગમે તે ગુણને લ્યો, પણ એના પરમેને સ્વને ભીમ પાડવાનું જ્ઞાન સિવાય જેમ કરી શકાતું નથી. એ દ્રષ્ટાંતે તેમ જ પ્રજ્ઞા સિવાય આત્માનું ગ્રહણ પણ થઈ શકતું નથી. વિશેષ અનુભવની પદ્ધતિ ઉપર આવવાની બહુ ચોખ્ખી થાય છે. જેમ સ્વપર ને ભીન કરવાના એક જ્ઞાન જ કાર્યગત થઈ શકે, તો ત્યાં સ્વપર ને ભીન થતા તે જ કાળમાં પ્રયોજન સહિત કાર્ય થતા શુદ્ધાત્માનું ગ્રહણ થાય છે. તો જો સ્વપર ને ભીન કરવામાં જ્ઞાન કાર્ય હોય તો આત્માને ગ્રહણ કરવામાં પ્રજ્ઞા કર્મ હોય શકે, બીજું થઈ શકે. એટલી વાતને બહુ સ્પષ્ટ અહીંયા ઉઠાવી છે. વાત તો એમ લાગે કે આ ઉપર જે વિષય લીધો છે 294માં એ બધું આવી જાય છે, પણ જરા આ વિષયને વધારે અનુભવ ગર્ભિત રીતે સ્પષ્ટ કરવા માટે આચાર્યજીએ એની ખાસ સ્પેશિયલ જુદી ગાથા રચી. એની પાછળ કારણ પોતે પોતાને એમાં જ્ઞાનને કરણ અને અભિન્ન ભાવે એ કાર્ય થાય છે, એ બંનેનો એક સાથે નિર્દેશ કરવામાં આવ્યો.